તારીખ 22/10/1995 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 31.
માં સમસ્યાના અસંખ્ય પ્રકારો છે. સમસ્યા એટલે પ્રોબ્લેમ. પરંતુ જીવની સૌથી મોટી સમસ્યા અનંતકાળથી જન્મ મરણ કરીને પરિભ્રમણ થઈ રહ્યું છે તે છે. વિધિની સૌથી મોટી વિચિત્રતા પણ એ છે કે જીવ અનેક નાની મોટી સમસ્યાઓની ચિંતાથી ઘેરાયેલો રહે છે. તેથી આ મોટી સમસ્યાનું વિસ્મરણ અનાદિથી ચાલી રહ્યું છે. અરે, આવી કોઈ સમસ્યા છે અને તેનું સમાધાન પ્રાપ્ત કરવું જરૂરી છે એની પણ બહુભાગ જીવોને તો ખબર નથી કે આ બહુ મોટી સમસ્યા છે. મરવું એ તો અનિવાર્ય છે, મરવું પડે, એનો ક્યાં ઈલાજ જ છે જગતમાં. બુદ્ધિવાળામાં બુદ્ધિવાળા માણસોનો એ કોન્સેપ્ટ હોય છે કે દરેકને મરવું પડે છે, એમાં બીજો કંઈ ઈલાજ તો છે નહીં. એટલે એનો ઈલાજ કરવો જોઈએ એ વાત વિસ્મરણ થઈ જાય. જન્મ મરણની સમસ્યા છૂટી જાય છે. નાની ચિંતાઓથી એટલો બધો અહીંયાથી બહાર નીકળતો નથી. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ ઉપાધિથી એટલો ઘેરાયેલો રહીએ છીએ કે જન્મ મરણની ચિંતાની સમસ્યા એને કાંઈક વિચારમાં આવતી નથી. એનો ઈલાજ તો કરે છે. હવે જેનું હોનાર સારું છે, આ પરિસ્થિતિ તો અનાદિની છે જીવની, બધાની ઉદયની સાથે કેટલો બધો લગવાડ છે. જન્મ મરણનો નાશ કરવાનો ઉપાય કરવો જોઈએ એ વાત સુજતી નથી. સુજાડે તો પણ સુજતી નથી. પોતાની મળે તો સુજતી નથી, પણ સત્સંગમાં તો એ વાત ચાલતી હોય છે. તો પણ જીવનું વજન નથી દેતું, એટલું વજન એનું વર્તમાન ઉદય ઉપર હોય છે. હવે જે કોઈ જીવનું હોનાર સારું હોય છે, યોગ્યતા તો વર્તમાનની અપેક્ષાએ છે અને ભવિષ્યની અપેક્ષાએ એનું કોઈ ભાવિ ઉજળું છે. કાળબ્ધિ અને કયો તો વાંધો નહીં, કાળબ્ધિ કહી શકાય. એવા એવો કોઈ જીવ મહાપુણ્યના ઉદયથી સત્સંગમાં આવે ત્યારે તેને સંસાર, આખો સંસાર કેવળ દુઃખમય છે એવું એને લાગવા માંડે છે. જે સંસારમાં એને પહેલાં સુખ લાગતું હતું તો બધું દુઃખમય છે એમ લાગવા માંડે છે. જે સત્સંગમાં વિષય ચાલે છે એના ઉપર વિચારો ચાલે છે અને એ વાત એને વિશ્વાસમાં આવે છે. વાત તો બરાબર લાગે છે, પોતાના અનુભવથી પણ એ વિશ્વાસમાં આવે છે. બધું અનિત્ય છે, અચોક્કસ છે, સંસાર કેવળ સ્વાર્થમાં બધા સ્વાર્થમય બધા હોય છે, બધા ઘણા અનુભવ તો થાય છે. એના ઉપરથી જ્ઞાનીઓની વાતનો વિશ્વાસ આવે છે.
કેટલાક અસમાધાન વર્તતા હોય એના સમાધાન પણ સત્સંગમાં જ મળે છે, એટલે પણ વિશ્વાસ આવવાનું કારણ બને. મારું પરિભ્રમણ થઈ રહ્યું છે અને પરિભ્રમણના કારણરૂપ પરિણામ પણ હજી ચાલી રહ્યા છે, ચાલુ રહ્યા છે તેમ લાગવા માંડે છે, એવું લાગે છે. અને તે પરિભ્રમણના કારણરૂપ પરિણામ એટલે શું કે અનેક પ્રકારના જે વિભાવો છે એથી એવા ને એવા ચાલે છે, તો આના ફળમાં તો અનેક જન્મ મરણ કરવા પડશે. ફળ તો બધાને આવવાના જ છે, કોઈ પરિણામ નિષ્ફળતા નથી. અને તે જીવને પરિભ્રમણથી છૂટવાનો ભાવ આવે છે, એમ કહો કે પોતાનું હિત કરવાનો ભાવ જાગે છે, ત્યારે તે જીવ પોતાના દોષ ભણી દ્રષ્ટિ કરે છે. દોષનું અવલોકન પરિભ્રમણની વિદ્યા આવ્યા પહેલાં થોડું થોડું ચાલુ થાય છે. જે અવલોકનની ભૂમિકા છે એ જુદો વિષય છે, આ તો એ પહેલાં પણ એને પોતાના દોષ સમજાય છે, મને ઘણા દૂષિત પરિણામ થાય છે, તો પરિભ્રમણ આના ફળમાં પરિભ્રમણ જન્મ મરણ કરવા પડશે. અને એમાં ખાસ કરીને પરિભ્રમણના કારણમાં એવું લાગે છે કે મારો પરમા પોતાપણાનો ભાવ છે તે જ મને પરિભ્રમણ કરાવે છે. કેમ મારો ભાવ ખેંચાય છે? બસ પોતાપણું છે એને લઈને પરિણામ રોકી શકાતા નથી, એ સામાન્ય છે. પરમા પોતાપણાનો ભાવ અજ્ઞાન અને મિથ્યાત્વ રૂપ છે અને એ પરિભ્રમણનું મૂળ કારણ છે. અને એ ભાવનો પોતાને ખ્યાલ આવે છે, પોતાના અવલોકનથી ખ્યાલ આવે છે. પરમા પોતાના ભાવને લીધે હું પરની ચિંતાથી અત્યાર સુધી ઘેરાયેલો જ રહ્યો. જેમાં મત્વ છે ત્યાં ચિંતા તો થવાની, અને ભય પણ થવાનો. ત્યાં પોતાપણું છે એની સુરક્ષાનો, એનો નાશ ન થાય, એમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ ફેરફાર ન થાય, તે પ્રકારની ચિંતા, અને થાય તો એનો ભય થવા સંબંધેનો, તેનાથી ઘેરાયેલો જ રહ્યો. અને તેથી જ પરિભ્રમણની સમસ્યાનું વિસ્મરણ પણ રહ્યું. એટલે હવે જન્મ મરણનો નાશ કરવો છે એ વાત ભૂલી જવાની. આ ઘણી મોટી ગંભીર ભૂલ થઈ એવી યથાર્થ સમજણથી પોતે નક્કી કરે છે કે મારે કોઈ પણ ભોગે હવે પરિભ્રમણ કરવું નથી. આ પોતાની ભૂલની ગંભીરતા સમજાય પછી કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે આ પરિભ્રમણથી મુક્ત થવું જ જોઈએ, તો અંદર જોરથી નિર્ણય આવે. અને એવા નિશ્ચયથી પોતાના દોષ જોવાનું શરૂ કરે ત્યારે પોતાના દોષ વિશેષપણે દેખાવા લાગે છે. અને જેમ જેમ તે પ્રકારનો પ્રયાસ વધતો જાય તેમ તેમ તેમાં સૂક્ષ્મતા પણ આવતી જાય. એ તો પ્રયાસનો પ્રકાર જ એવો છે કે કોઈ પણ પ્રયાસ કરો એટલે એમાં સૂક્ષ્મતા આવે. પરંતુ ઉદય પ્રસંગમાં જે કાંઈ રાગ દ્વેષ કે હર્ષોક થયા કરે છે અને જેટલો કોઈ વિભાવરત રસ દેખાય છે તેનો પશ્ચાતાપ એવા પ્રકારે થાય છે કે મારે તો પરિભ્રમણથી છૂટવું છે. પાંચ પ્રકારના જે વેદનાના પ્રકાર છે, પહેલો વેદનાનો પ્રકાર આ છે. પશ્ચાતાપનો, પૂર્વ કરેલા ભાવનો પશ્ચાતાપ, તેનો પશ્ચાતાપ એવા પ્રકારે થાય છે કે મારે તો પરિભ્રમણથી છૂટવું છે, તેમ છતાં પરિભ્રમણ કરાવવા વાળા આવા પરિણામો થાય છે તે મારે જોઈતા નથી, નથી જોઈતા છતાં આવે છે, એમ કરતા એની સામેનો જે વિરોધ છે વેદનામાં પરિણમે છે. જીવને વધારે દુઃખ થાય ત્યારે વેદના થાય. વધારે દુઃખ ત્યારે થાય કે પોતે ન ઈચ્છે છતાં પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વધારે દુઃખ થાય. એમ પોતાના વિભાવો છે એ ઈચ્છતો નથી, ઈચ્છતો નથી છતાં ત્યાજ કરે છે. તો વેદના છે એ ખરેખર પોતાની અશુદ્ધિ અને વિભાવો સામેનો એક બળવો છે. કોઈ પણ ભોગે આ પરિણામો કેમ ચાલતા નથી મારે પોતાનું ચાલતું નથી ને. એક બાળક છે એ પણ પોતાનું ધાર્યું ન થાય તો રડવા માંડે છે. તમે આ પ્રકારે વેદના વધીને તીવ્ર થાય છે ત્યારે વેદના શરૂ થાય અને એ વેદના જ્યારે તીવ્ર થાય ત્યારે ઘણી ઉદાસીનતા આવે. એટલે જે ચાલતા ઉદયમાં જે ચિંતા હતી એનાથી છૂટે, એમાં ઉદાસીનતા આવે. અને ક્યાંય પણ મન લાગતું નથી, ઉદાસીનતા આવે ત્યારે એનું કાંઈ મન ન લાગે. ખાવું પીવું, કોઈની સાથે હળવું મળવું, વાતચીત કરવી, આ બધા જે સામાન્ય ઉદયના પ્રસંગ છે એમાં ક્યાંય ગમે નહીં. ઉદાસીનતા આવે અને વેદના ચાલતી હોય એટલે ક્યાંય ગમે નહીં. એ અર્થામાં કોઈ આવી કરે તો તે બુજારૂપ લાગે, છતાં કોઈની સાથે જોડાવવું પડે તો બોજો લાગે. અને બેચેન બેચેન, તે બેચેની એટલી હદે વધી જાય કે એમાં ઊંઘ પણ ઉડી જાય છે. ઊંઘ ના આવે એટલી બેચેની પણ ઊંઘી જાય, 24 કલાક બેચેની રહ્યા કરે. એવી બેચેનીની વેદના દરમિયાન એવો નિર્ણય થાય છે કે હવે મારે આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી. આ એક સમસ્યા મોટી છે મારી, એ કળવી જોઈએ. બીજું કાંઈ અમે જોઈતું નથી, કેમ કે જોઈતું જોઈતું કરીને તો પરિભ્રમણ કર્યું. જે કોઈ છતાં પણ જે કોઈ પદાર્થો મેળવવાની વૃત્તિ ઉઠે ત્યારે આકુલતાનો અનુભવ થાય છે, એ રીતે સમજાય છે, આકુલતા સમજાય છે. અને જે જે ઈચ્છાઓ થાય તેમાં આકુલતાનો જ અનુભવ થાય છે, એ પોતાના મની દ્રષ્ટિ છે એટલે ખ્યાલ આવે છે, નહીં ખ્યાલ ન આવે. કે જે જે ઈચ્છાઓ થાય છે એમાં આકુલતા થાય છે. એ પહેલાં શું થતું હતું કે જે ઈચ્છાઓ થતી હતી એ ઈચ્છાઓ પૂરી કરવા માટે જીવ આતુર રહે અને એની પાછળ પ્રયત્નો ચાલુ કરી દે. ઈચ્છાઓ થાય એ ઈચ્છાઓની પૂર્તિ માટે એની આતુરતા વધે અને એના પ્રયત્નો ચાલવા માંડે ઈચ્છાઓની પૂર્તિ માટે. એમ થવાને બદલે અહીંયા આ આકુલતા છે એના મને આકુલતા ન થવી જોઈએ. ઈચ્છાઓ થાય છે એ મને આકુલતા થાય છે અને આ ઈચ્છાનો ભડકો છે એ દજાડે છે, આને કેમ મટાડવું, આ કેમ મટે, એ પ્રકારે પોતાવાની લક્ષ જાય છે.
Thank you.
એ વખતે સત્સંગ વધારે સારો લાગે. સત્સંગ છે એ અગ્નિ ઉપર શીતળતા જેવું લાગે. આવી તીવ્ર વેદના વખતે ચારે પ્રકારના પ્રતિબંધો માળા પડી જાય છે. સમાજ છે, કુટુંબ છે, શરીર છે, અને બીજા જે કંઈ સંકલ્પ વિકલ્પ વિપરીત કરેલા છે એ બધામાં મળા પણ આવે છે. વેદના છે એ ઉદાસીનતા લઈ આવે છે અને પ્રતિબંધોને મળા પાડે છે. તીવ્ર વેદના એના પ્રતિબંધ મળા ન પડે. બહુ ભાગ આ વેદના ઘણા દિવસો ચાલે છે. એમ નથી કે દિવસમાં ક્યારેક આવી જઈને પતી ગયું, કે બે ત્રણ દિવસ વેદના થઈ ગઈને પતી ગયું, એવું ભાગ્ય જ બને. આ ઘણા દિવસો સુધી આ ચાલે છે. જેને લઈને અંતઃકરણની શુદ્ધિ થાય છે. અભિપ્રાયો છે અહીંથી બદલવાની શરૂઆત થાય છે અને વેદનાને લઈને શુદ્ધ અંતઃકરણ બને છે. શુદ્ધ અંતઃકરણ બને છે ત્યારે આત્મકલ્યાણ કરવાની શુદ્ધ ભાવના ઉત્પન્ન થાય છે. બધું સહન થશે પણ આ સહન નહીં થાય. માત્ર બે ચાર દિવસ ચાલેલી વેદના એ ઘણું કરીને યથાર્થ નથી હોતે. કોઈને છોડીને લગભગ યથાર્થ હોય છે, પરંતુ તે ભાવુકતામય હોય છે. બે ચાર દિવસ ભાવુકતા આવી ગઈ, વેદના આવી ગઈ, એથી કામ ન થાય. પરંતુ લાંબા સમય ચાલેલી વેદના અત્યંત ઉદાસીનતાપૂર્વક પૂર્ણ શુદ્ધિના લક્ષમાં પરિણમે છે. પૂર્ણતાના લક્ષમાં એ પરિણમે છે. વેદના પોતે જ પછી આ સ્ટેજમાં દાખલ કરે છે જીવને. આવી વેદનાવાળા મુમુક્ષુના પરિણમનને જોઈને બીજા જીવને પણ તથારૂપ પરિણમન આવે છે. યોગ્યતા જોઈએ તો થવા યોગ્ય છે. કોઈ બી જીવનું આવી પરિભ્રમણની વેદનાનું પરિણમન જોઈને બીજા જીવને પણ એવી વેદના ઉત્પન્ન થઈ શકવા યોગ્ય છે. ત્યારે તેને એવું દેખાય છે કે આ જીવને પરિભ્રમણનો કેવો થાક લાગ્યો છે અને મને હજી સંસારમાં કેમ રસ પડે છે. તેથી ખરેખર હજી હું પરિભ્રમણથી થાક્યો નથી વગેરે વિચારનાથી પોતાને લાગી આવે છે. પોતાના પરિણમન વિશે લાગી આવે છે અને આ રીતે તે જીવ પરિભ્રમણની યથાર્થ વેદનામાં બીજો જીવ પણ આવે છે. આવા સમયે હવે એમાં શું છે કે આ એક સમસ્યા છે. પરિભ્રમણ છે એક સમસ્યા છે. એને મટાડવાની જે સમસ્યા છે એનો સમાધાન પોતા પાસે નથી અને સમાધાન ન થાય ત્યાં સુધી સમસ્યા સળગતી છે એટલે વેદના ચાલુ રહે છે. આવા સમયમાં જીવને એક માર્ગદર્શક પુરુષની જરૂર પડે છે. આ સમસ્યાનું સમાધાન શું કરવું, તેમાં પોતાને એવું લાગે છે કે હું સંસાર સમુદ્રની મધ્યમાં ડૂબી રહ્યો છું, તેમાંથી કોઈ સત્પુરુષ મને ડૂબતો બચાવી શકશે. તેથી જ્ઞાની પુરુષના આશ્રયથી જ મારું પરિભ્રમણ મળશે. આ એક કોન્સેપ્ટ ઊભો થાય છે આમાંથી, વેદનામાંથી. બીજો કોઈ ઉપાય છે જ નહીં. આવી શું અંદરથી આવે છે કે ફર્સ્ટ થોટ છે, મારે જ્ઞાની પુરુષ જોઈએ. એ વગર મને આમાંથી છૂટવાનો કોઈ આરવારો દેખાતો નથી. શું આ સંસાર સમુદ્ર મારી મેળે કરી શકું એવું કાંઈ દેખાતું નથી. શું કોઈ સહારો મળી જાય જ્ઞાની પુરુષનો, એ મને બહુ જરૂરી છે. એવી સૂઝ અંદરથી આવે છે. ઉપર ઉપરથી નહીં, ઉપર ઉપરથી આવે તો પછી એને ભૂલી જાય. જ્યારે એવી સૂઝ આવે છે ત્યારે પ્રાય જ્ઞાની પુરુષનો ભેટો પણ થાય છે. આ એક કુદરતી વ્યવસ્થા છે કે અંદરથી વેદના ઉપડી હોય અને સત્પુરુષની જરૂરિયાત લાગે ત્યારે એને મળી આવે છે. અને પરમ સત્સંગ યોગે ઘનિષ્ઠ પરિચય સાધીને અથવા વિશેષપણે જ્ઞાની પુરુષના સત્સંગનો આશ્રય કરીને એ પરિચય કરે છે. અને પરિચય કરતા જ્ઞાની પુરુષનું અંતર પરિણમન પણ તેને દેખાય છે કે ઓળખવાનો અવસર આવે છે. અને જ્ઞાની પુરુષના હૃદયમાં બિરાજમાન પરમાત્માના દર્શન થાય છે, જેને લીધે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે. સર્વાર્પણ બુદ્ધિએ અપૂર્વ સ્નેહ અને અચળ પ્રેમથી તે જીવ સત્સંગને આરાધે છે. આ સત્સંગની આરાધનામાં આટલું ફોર્સ હોય છે એટલે બીજા સંયોગો કે નાની મોટી વાતો ગૌણ કરી શકાય છે. નેત્ર ગૌણ ન થાય, બીજી વાતો મુખ્ય થાય અને સત્સંગ છૂટતો છૂટી જાય. પછી અવારના વાર સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમાર્પણ ભાવ રહેવાને લીધે પરિણામોની નિર્મળતા આવતી જાય છે. આ એક જ્ઞાનમાં નિર્મળતા થવાનો અને દર્શન હોવાનો અનુભવ ઘટવાનો પ્રોસેસ ચાલુ રહીએ છે. ઢીલા પણ હોય ત્યાં સુધી થાય. કોઈ પણ સ્ટેજમાં તે સ્ટેજને યોગ્ય ઢીલાપણો રહેવાનો સંભવ ખરો, સંભવ ખરો, રે જેવું કાંઈ નથી, રહેવાનો સંભવ ખરો. જો કદાચ ઉપકારી સત્પુરુષના વિયોગમાં એક ઘડી પણ પસાર કરવી પડે તો અત્યંત વિટંબનાપૂર્ણ લાગે છે. આજે એકદમ પરમપ્રેમાર્પણ ભાવ છે એનું લક્ષણ છે. અને નિરંતર સત્સંગના સંયોગમાં કે સત્સંગના વિયોગમાં પણ પરિભ્રમણ મટાડવાનો લક્ષ અને પ્રયાસ ચાલે છે, એ તો ચાલુ જોઈએ. આ ભૂમિકામાં એટલે વેદના અને સત્પુરુષની ઓળખાણ કેટલીક નિર્મળતા આવવાથી અંદરથી જે જે અસમાધાનો હોય છે તેનું સમાધાન નિર્મળતાને લીધે અંદરથી સજે સજે આવવાનું શરૂ થાય છે. પોતાને અંદરથી સમાધાન આવવાનો પ્રકાર પણ બનતો જાય છે અને આગળ શું કરવું તેની સૂઝ પણ આવતી જાય છે. અને કૃપાળુ જેવું લખ્યું છે ત્યાં વેદના અને ઝૂરણા આવ્યા પછી માર્ગની દિશાનો અંશ સમજાશે અને પછી શું કરવું તે પણ સમજાશે, કે તેની સૂઝ અંદરથી આવતી જાય છે અને જ્ઞાનમાં વિવેક આવતો જાય છે કે આ મારા પરિણામો આ રીતે મને નુકસાન કરે છે, આ પરિણામો ટળે તો મને હું નુકસાનથી બચી શકું, એ બધું એને પોતાને વિવેક આવતો જાય છે. અને જેમ જેમ વિવેક વધે હિત હિતનો પરિણામો સંબંધીનો વિવેક જેમ જેમ વધે તેમ તેમ એ જીવ આગળ વધતો જાય છે. એવું નથી કે માત્ર પ્રતિકૂળતા જોઈને જ પરિભ્રમણ દેખાય. પ્રતિકૂળતા ઊભી થાય એટલે પરિભ્રમણ દેખાય એવું કાંઈ નથી, પરંતુ અનુકૂળતામાં ફસાતા જીવોને જોઈને પણ તે પરિભ્રમણનું જ કારણ છે એવું પણ ચોખ્ખું દેખાય છે. તેથી પોતાનું હિતરૂપ કાર્ય કરવામાં શીઘ્રતાવાળા પરિણામ રહ્યા કરે છે.
જલ્દી મારે મારું આત્મહિત કરવું જોઈએ, એ પ્રકાર ઊભો થાય છે. અર્થાત પછી તે જીવ નીચે મને બેસી રહેતો નથી કે ચાલો વેદના તો આવી ગઈ ને, લક્ષ તો બંધાઈ ગયો ને, સત્પુરુષ તો મળી ગયા ને, એમ બેસી રહેતો નથી, બેસવાનું બનતું નથી એનાથી. સ્વકાર્યની તાલાવેલી એને લગ્ન લાગે છે. મારું કાર્ય મારે જલ્દીથી જલ્દી શીઘ્રતાથી પૂર્ણ કરવું જોઈએ અને પરિપૂર્ણ નિર્દોષ થવાનો નિર્ધાર સહેજ જ થાય છે, એટલે લક્ષ બંધાય છે. કે જેમાં એ નિર્ધારમાં દોષનો એક કણ પણ કલંકરૂપ જાણી કે ન જોઈએ અને તે માટે જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવાનું વલણ જોઈએ છે. જે એટીટ્યૂડ છે કે હું રસ્તાનો અજાણ્યો છું, ક્યાં ભૂલીશ મને ખબર નહીં પડે, માટે એ પણ ગાંઠ મારે છે. એને પૂર્ણ નિર્દોષ થવું છે, એક બીજી ગાંઠ મારી દે છે કે મારે જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવું છે. બસ એનો જ અધરવડ છે. પૂર્ણતાનું લક્ષ કહો કે એક કણ પણ મારે ન જોઈએ. હા, તો એવા શું છે, હા હા, પણ એના પ્રયાસમાં આ પરિણામો ચાલુ રહે છે. શું કે પ્રયાસ ચાલતો હોય છે એમાં આવા પરિણામો ચાલુ રહે છે, અને એ ચાલુ રહેવામાં એક બીજો પણ નિર્ધાર થાય. હવે નક્કી મારું કલ્યાણ થઈ જશે, એ રીતે નિશંકતા પણ આવી જાય છે. બસ હવે આ તો આ પ્રકારના પરિણામો થાય છે, પોતાને ટેલી કરવાનો વિષય છે. પોતાનો દોષ જોવાનું શરૂ થાય, એવો જયારે નિશ્ચય થાય ત્યારે દોષપૂર્ણ વૃત્તિ વળી જાય. આમ તો સામાન શું છે, ડેપ્થ વધે ત્યારે થોડું લંબાઈ પણ ખરું, કોકને જ ન લંબાય, ન કોઈને લંબાય, એને શું છે કે એને એટલી વિશુદ્ધિ આવી ગઈ હોય તો ન લંબાય. જ્યાં સુધી એની વિશુદ્ધિ ના આવે ત્યાં સુધી લંબાય, કેમ કે આ એક પરિભ્રમણની વેદના છે, એ અશુદ્ધિની ધોવાણ થવાની એક પ્રક્રિયા છે. અંતઃકરણ શુદ્ધ થાય ન થાય ત્યાં સુધી ચાલુ રહે, અંતઃકરણની શુદ્ધિ થતાં પછી બંધ થવાનો અવસર આવે ત્યારે એ લક્ષમાં પરિણમી જાય, પૂર્ણતાના લક્ષમાં પરિણમી જાય, એ પ્રકાર ઊભો થાય. સ્ટેજ બદલાય, આગળના સ્ટેજમાં આવે. એ તો નીચે મને બેસવાનો પ્રશ્ન જ નથી. ડેન્સર તો ત્યાં સુધી લખે છે કે ચક્રવર્તી છે એના આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થાય એટલે કે સંતોષ માની નથી લેતો, ચાલો આપણા હાથમાં ચક્ર આવી ગયું હવે વાંધો નહીં. એ જ વખતે એને એ ચક્ર દ્વારા છ ખંડને જીતવાના પરિણામ ચાલુ થઈ જાય જોર જોરથી. એ પહેલાં એટલા જોરથી ન આવે, પણ જેવું ચક્રની ઉત્પત્તિ થઈ એટલે છ ખંડ જીતવાના પરિણામ જોર કરવા માંડે. નાની હોય તો સમ્યક દ્રષ્ટિ હોય તો એમ સમ્યક દર્શનરૂપી ચક્ર ઉત્પન્ન થયું અંદર, તો પૂર્ણ શુદ્ધિ બાજુના પુરુષાર્થનો વેગ ચાલુ થાય. સાનો માનો બેસી ન રહી, ચાલો સમ્યક દર્શન તો થઈ ગયું ને, હવે એમ સમ્યક દર્શન થાય તો પણ ન બેસી રહીએ, તો પછી વેદના આવે છે ને બેસી રહીએ, એની પાસે શું હજી આવી ગયું છે? સમ્યક દ્રષ્ટિને તો સમ્યક દર્શન આવ્યું છે, શુદ્ધિ અને સમર નિદ્રા ચાલુ થઈ છે, અહીં તો હજી એવું કંઈ મળ્યું નથી, તો ક્યાં કોના આધારે બેસી રહીએ? એ તો સવાલ ઉભો થતો. હા, વાસ્તવિકતા સમજાણી, વેદના આવી, શુદ્ધિ થઈ, વિશુદ્ધિ થઈ, એટલો લાભ છે. પણ એથી કંઈ એને જે પૂર્ણ શુદ્ધ થવું છે એ વાતને થોડી ગૌણ થાય, એ પ્રશ્ન ને. જ્ઞાની વગર ગાઈડન્સ કોણ આપે? શાસ્ત્રમાં તો એવું છે કે શાસ્ત્ર સમજાય અને ન પણ સમજાય, અન્યથા પણ સમજાય, વિપરીત પણ સમજાય, આ બધાનો ઉકેલ કોણ કરે? જ્ઞાની વગર કોઈ ન કરી શકે. એક માણસ ડૉક્ટરની દવા લે છે, લાખો દર્દીઓ ઉપર જે દવા સફળ થઈ છે એ દવા ડૉક્ટર આપે છે, તો ભાઈ એને જ્યારે દવા પ્રિસ્ક્રાઇબ કરે છે પહેલાં એને જાણેલું હોય છે કે ભાઈ આ દવાથી તો લાખો પ્રયોગ થયેલા છે, પછી આ દવાને અમલમાં મુકાયેલી છે. છતાં જે દર્દી દવા લે છે એને ફેર નથી પડતો ત્યારે એ શું કરે? એ વખતે એ શું કરે? નહીં, દવા બદલવા માટે ડૉક્ટર પાસે જાય, જે ઉપાય પોતે કર્યો એ ઉપાય કરવામાં પોતાને સફળતા ન મળી, એનીમાં કોઈ ક્ષતિ રહી ગમે તે કારણ હોય, તો એને ફરીને જ્ઞાની પુરુષ પાસે માર્ગદર્શન લેવું પડે છે કે આપે કીધું હું કરતો તો હું મેં કર્યું, પણ મને હજી મારે જે આગળ વધવું જોઈએ હું વધી શકતો નથી. સીધી વાત છે, ડૉક્ટર દવા આપે એને લાગુ ન પડે તો ડૉક્ટરને ફરિયાદ કરે કે આપની દવા મને લાગુ નથી પડી, મેં બે દિવસ ચાર દિવસ તમે કીધું એ પ્રમાણે લઈ જોઈ, મને કાંઈ ફેર નથી દેખાતો, હવે મારે શું કરવું? આ પ્રશ્ન અમે નું ભરે છે ડાક્ટર પાસે, આ તો ડીપ ઇન્વેસ્ટિગેશનમાં જશે કે આને દવા કેમ ન લાગુ પડી. ચાર સવાલ બીજા પૂછશે, પછી એને એમ થશે કે ભાઈ આના કરતાં તો આ દવાને વધારે આપવી જોઈએ, અથવા તો તે આમ ન ખાધું એ ન ખાવું જોઈતું હતું, આમ કરવું જોઈતું હતું, તેમ કરવું જોઈતું હતું, આમ તેમ નહોતું કરવું જોઈતું, એ બધી વાતો ઊભી થશે. એવું જ આમાં છે કે જીવના આગળ માર્ગદર્શનની જરૂર પડે છે, વારંવાર જરૂર પડે છે, અવારનવાર જરૂર પડે છે. મેં હમણાં ભરૂચ હતા એ દરમિયાન એક નવો અનુભવ થયો. પંકજભાઈ તો બુદ્ધિશાળી માણસ છે, એક પત્ર લીધો તો કયો પત્ર હતો એ 500 પેલો આપણે મન મહિલાનું વાલા ઉપરે 394 અને 395 પત્ર લીધો, તો એની અંદર એમ વાત આવી કે તેમ શ્રુત ધર્મે મન દ્રઢ રહે જ્ઞાન ક્ષેપક વંતરે. તો જ્ઞાની પુરુષથી શ્રુત એટલે સાંભળેલો જેવો ઉપદેશ, એના પ્રત્યે એને પરમ પ્રેમ આવે. હવે શ્રુત છે તો શાસ્ત્ર છે, તો કઈ શાસ્ત્રની વાત છે શું? એટલે એમ કે જ્ઞાની પુરુષની મુખ્યતાવાળી આપણે જે વાત લઈએ છીએ એવું કાંઈ એકાંતે નથી, શાસ્ત્ર પણ મદદ કરે છે શું? આ હવે એમણે શું કર્યું કે એ પત્ર વાંચ્યા પછી કન્ક્લુઝન ઉપર આવ્યા, એમ તમે કહ્યું કોઈ પણ શાસ્ત્ર વાંચો પણ તમારું કન્ક્લુઝન છે એ અયથાર્થ હોય તો તમારી પ્રયત્નની દિશા આખી બદલાઈ જાય, તમે સત્પુરુષ પાછળ જવાના બદલે શાસ્ત્ર પાછળ જવા માંડો, આ ભૂલ થાય. એના ઉપર ઘણી ચર્ચાઓ ચાલી એક બે દિવસ, ઘણા આધારો આપ્યા, પછી એમણે એમ લાગ્યું કે આ ભૂલ થઈ છે, આ મારી ભૂલ થઈ છે, એક નિર્ણય ઉપર આવવામાં ભૂલ થઈ જશે મારે, પછી ખ્યાલ આવ્યો.
એ
તો જીવન માટે વપરાય છે, પણ આ એક પત્ર એવો હતો કે જેની અંદર શ્રુત ધર્મે મન દૃઢ રહે, તો આ કાંતા નામની દ્રષ્ટિ એને છે એમ કરીને વાત કરે. હા, આ કાંતારૂપી સંકિત સંબંધીની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિની સજ્જા એમાં આ સાતમી કે આઠમી દ્રષ્ટિ લીધી છે. હા, છઠ્ઠી દ્રષ્ટિ છે ને એ સોવીજી, આ છઠ્ઠી દ્રષ્ટિ લીધી છે. અને આઠે દ્રષ્ટિની સજ્જા એમણે હરિભદ્રાચાર્યના યોગ દ્રષ્ટિ સમુચય ઉપરથી લીધેલી છે. હરિભદ્રાચાર્ય ઓથેન્ટિક ગણાય છે, એટલે એમને સંસ્કૃતમાં યોગ દ્રષ્ટિ સમુચય એક ગ્રંથ લીધો કૃપાળુ દેવાય. વિશ્વમાં 19 છે, દિગંબર શાસ્ત્રો છે, એક હરિભદ્રાચાર્યનું લીધું એમણે. એમણે એ રીતે આખું કન્ફ્યુઝન ઉપર આવેલા, એ કન્ફ્યુઝન ફેરવામાં એમણે બહુ મહેનત ઉડી. એટલા એક શાસ્ત્રો આધાર કૃપાળુદેવના વચનોના આધાર લીધા. ભાઈ આ કૃપાળુદેવ ભલે વિવેચન કર્યું, બીજો બધું પાછું છે એને કોઓર્ડિનેટ તો કરવું પડશે ને. બીજ જ્ઞાન વખતે સત્પુરુષ જોઈએ, સજીવન મૂર્તિ વિના બીજ જ્ઞાન કોઈને મળે નહીં. દેશના લબ્ધિમાં પણ સત્પુરુષ જોઈએ, અને બીજા અનેક સ્ટેજોમાં પસાર થતી વખતે પણ જીવને ભૂલભુલમણીના એટલા બધા પ્રસંગો છે. પ્રત્યક્ષ સત્પુરુષ વિના, જ્ઞાની પુરુષ વિના એ આંટીઘૂંટીમાંથી બહાર કોઈ કાઢી ન શકે. એવો અર્થ ન કરવો જોઈએ, જ્યાં પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય ત્યાં કોઈ વિશેષ આગળ વધેલો જીવ સુપાત્ર જીવ હોય એનો આધાર લેવો. ત્યાં સત્પુરુષનો આધાર લેવો, અને પ્રત્યક્ષ સદ્પુરુષનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવનો યોગ આધાર લેવો. સત્સંગમાં કોની સાથે સત્સંગ કરવો? કાં સત્પુરુષના આશ્રયે સત્સંગ કરવો, અને કાં કોઈ સુપાત્ર જીવના આધારે સત્સંગ કરવો, એમ કહેવા માગે છે. શાસ્ત્રની વાત નથી ત્યાં. સુપાત્ર એટલે વિશેષ આગળ વધેલો જીવ, મુમુક્ષુ જીવ. કાં જ્ઞાનીનો સત્સંગ કરવો, કાં ઉત્તમ કોટિના મુમુક્ષુનો સત્સંગ કરવો, એમ કહેવા માગે. ઓક્ટોબરનો 32મો નીકળ્યો એમ થયો ને. ચોવીસ ને 8 32, બે વર્ષને 8 મહિના થયા આત્મજાગૃતિ. કાલનો આપણે શરૂ કરી દઉં. એક જ પ્રકાર આવ્યો, પછી સત્પુરુષના વિયોગની વેદના, સ્વરૂપની અપ્રાપ્તિની વેદના, અશાંતિ ચાલુ રહે છે એની વેદના, પૂર્વ કરેલા ભાવોના પશ્ચાતાપની વેદના, 5 પ્રકાર આપણે જેવલા પ્રશ્ન ઉત્તરમાં દીધા છે ને એ આમાં નથી લેવાના. 5 પ્રકાર આવી આવી વેદના જુદા જુદા પ્રકારે પણ હોય છે. વેદનામાં આ બધા પ્રકારો ઊભા થાય છે, એ વિષયનો વિસ્તાર નથી લીધો.
સર્વથી સર્વ પ્રકારે હું ધન્ય છું. એમાં પોતાના ચાલતા જ્ઞાનને પકડીને ભિન્નતા વિચારવી કે અવલોકવી, તો રાગાદિ અને દેહાદિથી ભિન્ન જ્ઞાનમય એવું પોતાનું સ્વરૂપ લક્ષ્યગોચર થાય. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, એમાં સર્વમાં રાગાદિ અને દેહાદિ એ સમીપમાં સમીપ છે, બીજા બધા પદાર્થો તો દૂર ક્ષેત્રવર્તી પણ છે, કોઈ દૂરકાળવર્તી પણ છે, એ તો બધા ભિન્ન છે જ, એ તો સ્થૂળ બુદ્ધિથી પણ સમજાયું છે. પણ જે રાગ પર્યાયમાં છે અને જે શરીર અત્યંત નિકટ છે એનાથી પણ હું સર્વથા ભિન્ન છું, તો કેવી રીતે ભિન્નતાને અવલોકવી કે જ્ઞાનમયપણાને લીધે હું ભિન્ન છું, જ્ઞાનથી જુદો પડું છું, ભિન્ન પડું છું કેવી રીતે કે જ્ઞાનમયપણે હોવાથી, મારામાં જે ચાલતું જ્ઞાન છે તે મયપણે હોવાથી હું ભિન્ન છું. એટલે વર્તમાનમાં ભલે દેહનો સંયોગ છે પણ મારું મૂળ સ્વરૂપ તો દેહાતીત સ્વરૂપ છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી આ પ્રકારે સ્વરૂપની ભાવના રહ્યા કરે, એવું છે કે સ્વરૂપ ભાષા પહેલા તો પ્રયાસ રૂપે હોય છે અને ભાષા પછી ભાવના રૂપે હોય છે. અહીંયા ભાવના લીધી છે એમણે, પણ પ્રયાસમાં લઈ શકાય, એમાં કંઈ વાંધો નથી. એ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો. સ્વરૂપ નિશ્ચય માટે પ્રયાસરૂપ છે, સ્વરૂપ નિશ્ચય થયા પછી ભાવનાથી અનુભવના કારણરૂપ છે, અને સ્વરૂપાનુભવ પછી પણ આ ભાવના આવે તો વિશેષ સ્વરૂપને આવિર્ભૂત થવાના કારણરૂપ છે. એ ત્રણેય પ્રકારના જીવોને આ પ્રકારના પરિણામ આવે ખરા, પણ એને ફાયદો પોતપોતાની ભૂમિકા પ્રમાણે છે, અથવા એ પરિણામનો પ્રકાર પણ એની ભૂમિકા પ્રમાણે છે એમ લેવું. જેમ વેદના ભૂમિકા પ્રમાણે છે એમ આ અભેદ જ્ઞાન છે, વેદજ્ઞાન છે પરથી ભિન્નપણા રૂપ છે. એમ અહીંયા પણ પહેલું તો વેદજ્ઞાનનો જ વિષય આવ્યો ભિન્ન છું, પછી કેવળ ચૈતન્ય સ્વરૂપ છે એ અભિન્નપણાનો વિષય આવ્યો, પહેલાં નાસ્તિથી આવ્યો પછી અસ્થિથી આવ્યો. એમ નાસ્તિમાં ઊભો છે એટલે પહેલાં નાસ્તિ લીધી, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, અસ્તિત્વનો ખ્યાલ વેદનથી આવે, જ્ઞાનમયપણાનું જે વેદન છે એ જ્ઞાન વેદનને લઈને અસ્તિત્વ પકડાય અથવા અસ્તિત્વનું ગ્રહણ થાય. એ પહેલાં અસ્તિત્વનું ગ્રહણ રાગમાં અને દેહાદીમાં થઈ રહ્યું હતું, હવે ભિન્ન જ્ઞાનમય છું એમ જ્ઞાનવેદનપૂર્વક પોતાના અસ્તિત્વનું ગ્રહણ થાય. એ અસ્તિત્વ ગ્રહણને જ સ્વરૂપ નિશ્ચય કીધો છે, અને અહીંયા અસ્તિત્વ ગ્રહણનો પ્રયાસ ચાલે ન થાય ત્યાં સુધી.
હા,
હા, એ વિજ્ઞાનના પ્રોસેસમાં ઉતરે છે. વિજ્ઞાનનો પ્રોસેસમાં ઉતરે એટલે પ્રથમ સ્વરૂપ નિશ્ચય થાય, એ જ વિજ્ઞાનના પ્રોસેસથી સ્વરૂપાનુભવ થાય, અને એ જ વિજ્ઞાનના પ્રોસેસથી અનુભવ થયા પછી પણ વિશિષ્ટ વિશેષ અનુભવ થવાના અવસરો આવે અને સમજ નિદ્રા વધે અને આગળ જતા ઉપર ઉપરના ગુણસ્થાનની પ્રાપ્તિ થાય. ઠેઠ પૂર્ણતા સુધી વિજ્ઞાન જ છે. વેદન ગૌણ હોકર, વેદન વિશેષ આવિર્ભૂત હોકર કે, હા, જ્ઞાન વેદન છે, તો વિશેષ તારતમ્ય મેં બઢને છે. વેદન છે એમાં હજી સ્વપણું નથી આવ્યું. વેદકતા પકડાય પણ એક ભાષ્યમાન પણ પકડાય. હા, સ્વરૂપ નિશ્ચયમાં સ્વસંવેદન છે. હવે સ્વસંવેદન શબ્દ જે છે એ સ્વરૂપ નિશ્ચય વખતે પણ આપણે લઈ શકીએ અને અનુભવ વખતે પણ લઈ શકીએ, પણ બેમાં ફરક બહુ મોટો છે. એટલે એ સ્વસંવેદન સ્વરૂપ નિશ્ચય વખતેનો પ્રકાર કેવો હોય અને નિર્વિકલ્પ અનુભવ વખતે કેવો પ્રકાર હોય, એ બંનેનો ડિફરન્સ પોતાને સમજમાં હોવો જોઈએ, નહીતર એકમાં ખતવી લઈએ સ્વસંવેદન શબ્દથી. એમ તો કેવળ જ્ઞાન પણ સ્વસંવેદનરૂપ છે, કેમ કે એ એક જાતિ ઉત્પન્ન થઈ, સ્વરૂપ નિશ્ચયથી એ જાતિ ઉત્પન્ન થઈ. જાતિ તો કેવળ જ્ઞાન નહીં કહો કે સમ્ય જ્ઞાન નહીં કહો, સ્વરૂપ અનુભવ નહીં કહો કે સ્વરૂપ નિશ્ચય નહીં કહો, ત્યાંથી એક જાત શરૂ થઈ. તારતમ્ય આવે છે. કેવળ જ્ઞાનમાં અનંતુ સ્વસંવેદન છે, પ્રચુરમાં પ્રચુર સ્વસંવેદન કેવળ જ્ઞાનમાં છે. એથી ઓછું પ્રચુર મુનિ દશામાં છે અને સમ્યક દ્રષ્ટિને તો જઘન્ય સ્વસંવેદન લીધું છે. એટલું બધું તારતમ્ય તેની અંદર તફાવત છે. તારતમ્યતામાં એટલા બધા તફાવતો છે. હા, એ તો અંગદચંદ્રાચાર્ય પણ સ્વસંવેદનાત સિદ્ધિ એમ લીધું છે. શું પ્રસિદ્ધિ? જ્ઞાનમ, જ્ઞાન માત્રસ્ય, જ્ઞાન માત્ર એવા આત્માને સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની સિદ્ધિ છે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ છે. સ્વરૂપ નિશ્ચય છે, ઓળખાણ છે, એ સ્વસંવેદન પૂર્વક થાય, પણ બધું નિર્વિકલ્પ સ્વસંવેદન એ વાત નથી. એ તો જ્ઞાનમાં જે જ્ઞાનવેદન છે એમાં સ્વપણે સ્વપણું આવ્યાથી સ્વરૂપ નિશ્ચય થયો. જ્યાં સુધી સ્વપણો ન આવે ત્યાં સુધી પકડાય પણ નહીં, એ વાત રહી જાય ખાલી. જ્ઞાનમાં જ્ઞાનવેદન છે. એ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. કેવળ માં એમ લેવું છે કે મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ સ્વરૂપ સ્વરૂપે કરીને અસંગ તત્વ છે. કેવળ આ શબ્દ એમ બતાવે છે, એ પણ ભિન્નતામાં લઈ જાય છે. હું કેવળ અસંગ ચૈતન્ય છું. અનંતકાળ જીવ નિગોદમાં પ્રચુર કષાયની વચ્ચે રહ્યો, છતાં એનું જે ચૈતન્ય સ્વરૂપ છે એ નિર્લેપ રહ્યું છે, કસાયની સાથે લેપાયમાં નથી, થરડાયું નથી જરાય, એવું ને એવું શુદ્ધ કેવળ અસંગપણે રહ્યું છે. એવું હું અત્યારે પણ મારા સ્વરૂપે તો અસંગ જ રહું છું. અંતરલક્ષ કરે, ચાલતા રાગની ઉપેક્ષા કરીને અંતરલક્ષ કરે તો જળહળ જ્યોતિ બિરાજમાન છે, કેવળ અસંગ તત્વ રૂપે ક્યાંય એની જ્યોતિ લેપાયમાન થતી નથી. પુણ્યપાપના ભાવ જીવને આવે છે એની સાથે લેપાયમાન થતી નથી, અસંગ જ રહે છે. કેમ કે કેવળ અસંગ રહેવાનો એનો સ્વભાવ છે. પ્રણય કાળે કેવળ અસંગ રહેવાનો ચૈતન્યનો સ્વભાવ છે, નિર્લેપ સ્વભાવી છે. અનુભવ પ્રકાશ માતા એમ જ લે છે દીપચંદજી કે તું અવલોકન કરે એટલી જ વાર છે. આમાં વસ્તુ તો જેવી છે એવી મોજૂદ છે હર સમયે, ફક્ત તારી નજરના આળસે, નજરના આળસે નયણે ન નિહાળ્યા હરી, એના જેવી વાત છે. હરી તો અંદર તૈયાર છે. ન ન લીધું છે નજરને આરશે નયણે ન નિહાળ્યા, એમ બધું નહીં મોજૂદ છે. કારણ પરમાત્મા કેવળ અસંગ ચૈતન્ય છે, એને લેપાવી શકાતો પણ નથી, એમ જ રહે છે હંમેશા. તેલને પાણી અડે જ નહીં, તેલને પાણી અડે જ નહીં. પાણીની બાલદીમાં તેલ નાખી પણ નાખો તો કુંડાળામાં જુદા રહે, જુદું તેલ રહે, કુંડાળું જુદું થાય. અને તેલના પીપળું મોટું બેરલ હોય એની અંદર બે બાલદી પાણી નાખો એટલે તેલને પાણી મિક્સ ન થાય, પાણી નીચે રહીએ ને તેલ ઉપર રહીએ, ડેન્સિટી જુદી છે ને. સાયન્સની અપેક્ષા એની ડેન્સિટી જુદી છે, તેલ નીચે બેસી જાય, પાણી નીચે બેસી જાય ને તેલ ઉપર રહે. તેલ હળવું છે એટલે આમાં બાલદીમાં તરે છે, ઉપર તરે છે કેમ કે હળવું છે. હવે તેલનું બેરલ ભરેલું હોય, તેલનો વેપાર તો 180 કિલો અંદર તેલ સમાય, 150 કિલો તેલ પીડ્યું હોય, 30 કિલો બે 15-15 કિલોની બાલટી તેલ નાખે, ઘણા મિલવાળા દગો કરતા હતા. તો એ પાણી નીચે બેસી જાય ને તેલ ઉપર રહે, તો કોઈને સેમ્પલ કાઢવું હોય તો એને તેલ મળે, પાણી ન મળે. અને એમ લાગે કે આખું બેરલ પાણી તેલનું ભરેલું છે, પણ અંદર 30 કિલો પાણી હોય. આખું ખાલી કરે ત્યારે ખબર પડે નીચે પાણી હતું. હા, તો અમે લોકો બધું પછી ડિલિવરી લેતી વખતે માણસ અમારો એની ગ્લાસની ટ્યુબ લઈને જાય, ફૂંક મારીને જેવું ઉપર લઈએ, નીચે સુધી ટ્યુબ નાખીએ અને જેવું ઉપર લઈએ એટલે એને પાણીનો કોગળો હાથમાં આવે, તેલ ન આવે. અમારે તે બધું ચાલતું ને. કહેવાનો મતલબ શું છે કે તેલને પાણી ભળે નહીં, એમ ચેતના, શુદ્ધ ચેતના, શુદ્ધ ચૈતન્ય અને રાગાદી ભાવ મલિનતા કદી મિશ્ર ન થાય, ભળે નહીં, છૂટું જ રહે છે. એટલે એવી ભાવના લીધી છે કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય માત્ર, કેવળ એક બે થતો નથી એમાંથી, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, સંગ ચૈતન્ય. પાણી કોરું છે, તેલ ચીકણું છે, એકબીજામાં કેવી રીતે એકબીજા મિશ્ર થાય? એમ ચૈતન્ય સ્વભાવ છે એ લુખો છે, રાગ ચીકણો છે, ક્યાં ભળી શકે નહીં. અવલોકવું જોઈએ. ચૈતન્યને માત્ર ચૈતન્ય રૂપે અવલોકો થયો. ચોખ્ખું જણાય એવું છે કે આ જુદું જ રહીએ છે, કઈ ભળતું નથી. ખોરેખોરું કમળનું પાંદડું 24 કલાક પાણીમાં પડ્યું રહીએ, બહાર કાઢો એટલે કોરું, ઉપર પાણી નાખો તો જુદું રહીએ. આંગળું પલ્લે સ્વભાવ લુખો, ચૌદમી ગાથામાં એ દ્રષ્ટાંત આપ્યો કમલીની પત્રનો. હા, ઉપેક્ષા કરેલી એમાં શું છે કે ચાલતા રાગની જીવને અપેક્ષા છે, એ અપેક્ષા મટી જાય તો ઉપેક્ષા થાય. ચાલતા રાગની જીવને અપેક્ષા છે, સ્વરૂપને ભૂલો છે એટલે રાગની અપેક્ષામાં વર્તે, એની ઉપેક્ષા કરીને અંતરલક્ષ કરવામાં આવે તો પોતાનું સ્વરૂપ છે એ લક્ષ્ય ગોચર થાય.